நமோரிஹந்தாணம் நமோ சிதானம் நமோ ஆயரியாணம் நமோ வஜ்ராயாணம் நமோ லோயே சர்வசாமூனம் சீனா புவனமேசார் આપણે છ ડાળામાં ચોથી ડાળ શરૂ કરીએ છીએ, બરાબર. અત્યાર સુધી શું ટોપિક આવ્યો છે આપણો? ફર્સ્ટ ડાળમાં, હા, જીવ જે ચાર ગતિમાં ફરીને ભ્રમણ કરીને દુઃખો ભોગવે છે એનું વર્ણન આવ્યું. બીજી ડાળમાં શું આવ્યું? હા, એ જે દુઃખો ભોગવે છે એનું કારણ શું છે? તો શું કારણ છે ભાઈ? બોલ, ખુશ, ખબર છે યાદ છે શું કારણ છે? જીવ ચાર ગતિમાં ભ્રમણ કરીને દુઃખો ભોગવે છે તો એનું કારણ શું છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. અને એના હવે એને દૂર કરવાનો ઉપાય શું છે? ત્રીજી ડાળમાં શું બતાવે છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, બરાબર. હવે ચોથી ડાળમાં તેની વાત આવશે. હા, આપણે ત્રીજી ડાળમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ થોડુંક હાઈ લેવલ પર સમજીને પછી આખી ડાળ લગભગ સમ્યક દર્શન પર ફોકસ કરીશું. હવે ચોથી ડાળમાં સમ્યક જ્ઞાનનું વર્ણન શરૂ થાય છે, બરાબર. ઓકે, બિફોર વી સ્ટાર્ટ, થોડુંક આપણે એને પ્રેક્ટિકલી કોરિલેટ કરીએ. પહેલી ડાળમાં શું કીધું? કે ભ્રમણ કરીને દુઃખ ભોગવે છે, બરાબર. આપણે સંસારના દુઃખ ભોગવીએ છીએ. સંસાર કોને કહેવાય? ચાર ગતિ તો ખાલી લોકેશન છે. જેવી રીતના આપણે મંદિરમાં આવીએ કે આપણે ઘરમાં જઈએ તો એને કારણે કઈ દુઃખ નથી, બરાબર. શરીર થી પણ દુઃખ નથી. શરીર થી દુઃખ હોય તો અરિયન ભગવાન ને પણ શરીર છે. હા, જીવના જે મોહ રાગ દ્વેષ આદિ ભાવો થાય છે એ જ સંસાર છે. એટલે એકચ્યુઅલી જે સંસાર છે એ જીવની પર્યાયમાં, કેમ બહાર સંસાર છે જ નહીં. ઘણી જગ્યાએ આપણે કદાચ વાત કરીએ ને તો હેમંતભાઈ ઘણી વાર આપણને કે અહીંયાથી સપોઝ સિદ્ધ ભગવાન થઈ ગયા તો સિદ્ધ અહીંયા થયા કે ત્યાં જઈને થયા? હરિયંશ ભગવાન સિદ્ધ થઈ ગયા તો સિદ્ધ અહીંયા થયા કે ઉપર જઈને થયા? અહીંયા જ થયા. તો અહીંયા થયા તો આ તો મનુષ્ય લોક છે, સિદ્ધ શિલા તો ઉપર છે, તો અહીંયા સિદ્ધ કેવી રીતના થયા? કેમ કે સિદ્ધ અવસ્થા જીવની પર્યાયમાં છે, કોઈ લોકેશનમાં નથી. એવી રીતે આ જે સંસાર છે એ જીવની પર્યાયમાં, બરાબર. તો આ સંસારમાં આપણે શું જોયું? જીવના મોહ રાગ દ્વેષના પરિણામ. એમાં જ પછી આશ્રવ બન, પુણ્ય પાપ બધું એમાં જ લઈ લેવા, બરાબર. હવે એકચ્યુઅલી આમ જોવા જઈએ તો રાગ દ્વેષના પરિણામ અને એનું કારણ છે મોહ, એમ લઈએ. આમ પણ લઈ શકાય અને આમ પણ લઈ શકાય. આ બે અલગ પાથવેઝ દેખાડવા માટે ફરીથી ડ્રો કરીશ. સંસાર શું છે? આપણે જો એ યાદ હોય તો આપણે ગુણોની વાત કરી છે ને, જીવમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આ બધા મેઇન ગુણો છે. તો ચારિત્ર ગુણનું ફંક્શન શું છે? ચારિત્ર ગુણનું ફંક્શન જ્ઞાન ગુણનું તો જાણ, શ્રદ્ધા ગુણનું માનવું, બિલીવ કે આ હું છું, આવું મારું સ્વરૂપ છે એવું માનવું. ચારિત્ર ગુણનું કામ શું છે? હા, લીન રહેવું અથવા તો એમાં જ ચડવું. કોઈ પણ જે વિચારો આપણે ચાલે છે, આ હું છું એ માન્યું, એના પછી હવે મેં આ બુક જાણી, બરાબર. તો આ બુક મેં જાણી, આ ટેપ લગાવી છે, સારી નથી દેખાતી, બરાબર. એ સારી નથી દેખાતી ભાવ શું થયો? સમજાય છે? જીવે પોતાના જ્ઞાનમાં એક ઇમ્પ્રેશન બનાવી છે કે આવી કવર ચડાવેલી બુક હોય ને તો એ સારી. આવી આપણી માન્યતા છે, એ શ્રદ્ધા ગુણનું કામ છે. આપણી એવી માન્યતા છે કે આવી સરસ બુક હોવી જોઈએ. હવે જયારે આ બુક ને જોઈ ઓલા સાથે કમ્પેરિઝન કર્યું તો જે આ ટેપ લગાવી છે ને આવું દેખાય છે એ તો ખાલી જ્ઞાન નું કામ છે, કેટલું તો ખાલી જાણ્યું બરાબર, પણ એ જાણીને આવી હોવી જોઈતી હતી એની બદલે આવી છે એમ કરીને જે ભાવો કર્યા અહિયાં એના પ્રત્યે અણગમવાનો ભાવ છે એટલે દ્વેષનો ભાવ થઈ ગયો. એ ભાવ એ ચારિત્ર ગુણ નું કામ છે, એ ચારિત્ર ગુણ નું વિભાવ પર્યાય છે. સમજાય છે? હવે આમ આપણે કહીએ કે ચારિત્ર ગુણ નું કામ લીનતા છે અથવા ચરવું છે, તો આ ભાવ ને એને શું સંબંધ છે? શ્રદ્ધામાં ન આવે, માન્યું નથી. માન્યું તો એવું છે કે આવી બુક હોવી જોઈએ, બાકી એવું જાણ્યું. જો એક મિનિટ ફરીથી, આપણી માન્યતામાં શું છે કે કવર વાળી બુક હોવી જોઈએ, જરા સારી દેખાવી, જીનવાણી એટલે તો આપણે બહુ સરસ રીતે સાચવવી જોઈએ, એવી આપણી માન્યતા છે. હવે આપણે અહીંયા જાણી કે બુક આવી છે બરાબર, એ તો ખાલી જ્ઞાન નું કામ છે. હવે એ જાણી, આ જાણી કે આવી છે અને ઓલા સાથે કમ્પેરિઝન કર્યું, કમ્પેરિઝન કર્યું તો એવું થયું કે આ નથી સારી. તો એ કમ્પેરિઝન કરતી વખતે એ જે જ્ઞાનમાં જે આપણી કસરત થઈ ને એમાં લીનતા વધારે થઈ ને, એમાં આપણું પ્રવર્તન થયું ને, એ ચારિત્ર ગુણ. અને ચારિત્ર ગુણની બે પર્યાય છે, એક કે એને જાણીને કઈ ભાવ ન થવા, સમતા જે છે એ છે ભાઈ, એમાં શું ફરક પડ્યો, એને કહેવાય સમતાના ભાવ અથવા તો વિતરાકતાના ભાવ. અને બીજું એને જાણીને પોતાની કલ્પના પ્રમાણે આપણે એમાં રાગ દ્વેષના ભાવ કર્યા, એ વિભાવ પરિણામ બરાબર. તો આ જે સંસાર છે ને, જીવના ચારિત્ર ગુણના વિભાવ પરિણામને કારણે આપણી જ પર્યાયમાં કોન્સ્ટન્ટ દરેક સમયે ચાલુ છે. અહિયાંથી લઈ આવવું છે તો આમાં બે મેઇન કારણ છે. એક તો આપણી શરીર અને જીવ આદિ પ્રત્યે ખોટી માન્યતા, એ મિથ્યાત્વ, અને એના સિવાય આ મિથ્યાત્વને કારણે જે આપણી પર્યાયમાં દરેક સમય રાગ દ્વેષના ભાવ ચાલ્યા કરે છે, એ રાગ દ્વેષ આ બે મળીને સંસાર થાય. આટલું સમજાય છે? આગળ વધીએ. હવે મને કહો કે આ રાગ દ્વેષ અને મોહ નું કારણ શું છે? એ તો મોહ માં આવી ગયું. એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોગતૃત્વ, એ તો મોહ કે મિથ્યાત્વ, અહિયાં જ મિથ્યાત્વ છે. આપણે જનરલી શું, જનરલી આપણે ચર્ચા કરીએ ને ત્યારે એમ વાત કરીએ કે સંસાર નું કારણ મિથ્યા, પણ મિથ્યાત્વ નું કારણ શું, ત્યાં સુધી આપણે પહોંચતા નથી. બોલો. અજ્ઞાનતા, વેરી ગુડ. અજ્ઞાનતા, ઉલટી માન્યતા તો મિથ્યાત્વ જ છે, પણ આનું કારણ છે અજ્ઞાનતા. ફરીથી પાછું સ્વને સ્વ ન માનવું એ મિથ્યાત્વ જ છે, પણ આનું કારણ શું છે? હા, કયું અજ્ઞાન છે એ મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે. વેરી ગુડ, વેરી ગુડ. ઇન જનરલ, થોડું જનરલાઇઝ કરી નાખું છું કે વસ્તુ સ્વરૂપનું અજ્ઞાન, વસ્તુ સ્વરૂપનું અજ્ઞાન બરાબર. વસ્તુ એટલે કઈ વસ્તુ? કોઈ પણ વસ્તુ, કોઈ પણ વસ્તુ. વિશ્વમાં જે છ દ્રવ્ય છે, એ છ દ્રવ્યમાં હું એક જીવ તત્વ છું, બાકીના બધા અજીવ તત્વ છે. સમજાય છે? હવે એને જેમ છે એમ ન માનવું, એનું એકચ્યુઅલી એનું સ્વરૂપ જ ન ખબર હોવી અને એને જેમ છે એમ ન માનવું. હવે જેમ છે એમ ન માનવું એ પાછું મોહની કેટેગરી માનવી, પણ એનું વસ્તુ સ્વરૂપ આપણને ખબર જ નથી, એ અહીંયા વસ્તુ સ્વરૂપનું અજ્ઞાન બરાબર. તો ફરીથી આપણે જરા જોઈએ, જીવના ત્રણ મેઇન ગુણની ચર્ચા બધી જગ્યાએ આવે છે. કયા ત્રણ મેઇન ગુણ? જ્ઞાન, દર્શન ને શ્રદ્ધા. દર્શન ને આપણે સાઈડ પર રાખીએ, દર્શન ગુણની વાત નથી. એ દર્શન ગુણ એટલે સામાન્ય અવલોકન, એ અત્યારનું મહત્વ નથી. જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એ કહીએ ને, એમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર બરાબર. આની વાત જનરલી બધે આવે છે. હવે મેઇન પ્રોબ્લેમ ક્યાં છે? મિથ્યાત્વ એટલે કે શ્રદ્ધાની ઊંધી માન્યતા, પણ એનું કારણ છે જ્ઞાન, એનું કારણ છે જ્ઞાન. એટલા માટે થઈને જ્ઞાન અથવા સમ્યક જ્ઞાન ને વધારે ડિટેલમાં સમજવું બહુ જરૂરી છે. આ બધું બેકગ્રાઉન્ડ શેના માટે આપ્યું, કેમ કે ચોથી ઢાળમાં આખું સમ્યક જ્ઞાન વિશે વાત આવવાની છે. તો આના માટે થઈને જ્ઞાન ને સમજવું બહુ જરૂરી છે, કેમ કે જ્યાં સુધી વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી કેવી માન્યતા હોવી જોઈએ એ જ ખબર નહીં પડે, અને કેવી માન્યતા કરવી જોઈએ એ જ ખબર નહીં પડે તો મિથ્યાત્વ કેવી રીતના દૂર થશે? સમજાય ગયા છું? ઓકે, જો આપણે એક થોડુંક એક માઇનર અલગ પોઈન્ટ એ કહી દઉં, જનરલી જ્ઞાન ગુણોની વાત આવે ને, ગુણોની જનરલી વાત આવે તો આપણે જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર એવી રીતના ઓર્ડરમાં લઈએ છીએ, કેમ કે જ્ઞાન નું મહત્વ પહેલા છે, એમાં તત્વજ્ઞાનમાં આખો નિર્ણય થાય છે આપણો, અને આખી ભૂમિ તૈયાર થઈને પછી શ્રદ્ધા ખાલી અહમ કરે છે કે હા બસ આ હું છું. જયારે આપણે તત્વ વિચાર ને સાત તત્વ ની ભૂલ ને બધું વિચાર કરીએ ને તો આખું બધું એક્ટિવિટી તો જ્ઞાનમાં જ ચાલુ છે, ત્યાં સુધી શ્રદ્ધામાં કઈ થતું નથી. એકવાર એ આખી એમ કહીને આપણી પાત્રતા તૈયાર થઈ ગઈ પછી શ્રદ્ધા એના પર અહમ કરે તો સમ્યક દર્શન થાય. પણ જયારે આપણે પર્યાય ની વાત કરીએ તો પહેલા સમ્યક દર્શન ને લઈએ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એનું કારણ શું છે આપણને આગળ આવશે. આપણે પહેલી ગાથાથી શરૂ કરીએ, કોઈને બુક્સ જોઈતી હોય તો પાસ કરી શકે. જો આપણે પેજ નંબર 99 પર છે, કદાચ જૂની નવી બુક હશે તો એકાદ બે પેજ આગળ હશે. મળ્યું બધાને? ઓકે, હવે પહેલી ગાથા છે ને ચોથી ઢાળનું મંગલાચરણ છે, એટલે આ ગાથાનું હેડિંગ જુઓ, સમ્યક જ્ઞાન, ચારિત્રના ભેદ, શ્રાવકના વ્રત અને ધર્મની દુર્લભતા. આ તો આખી ચોથી ઢાળમાં જે જે બધું આવશે ને એક લાઈનમાં સમરાઈઝ કર્યું છે. આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી, ખબર નહીં કેટલા લોકો પ્રેઝન્ટ હતા, પણ ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. આખું એક ચોથી ઢાળનું ઓર્ગેનાઇઝેશન જોઈ લઈએ કેવી રીતના આખી વાત ચાલવાની છે. બરાબર, આપણે પહેલી ઢાળમાં સંસારનું સ્વરૂપ જોયું, બીજી ઢાળમાં આપણી ભૂલનું સ્વરૂપ જોયું અથવા તો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર જોયું, ત્રીજી ઢાળમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને ઇન્ટ્રોડ્યુસ કર્યું, પણ પછી આખું લગભગ સમ્યક દર્શન પર જ હતું. હવે ચોથી ઢાળમાં સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર બેવની વાત આવશે, એટલે ધીસ ઇઝ ધ ફર્સ્ટ હાફ ઓફ ઢાળ અને ધીસ ઇઝ સેકન્ડ હાફ ઓફ ઢાળ. સમજાય છે? સમ્યક જ્ઞાનનો ટોપિક નાનો છે એટલે અડધી ઢાળમાં પતી જશે, સમ્યક ચારિત્ર પછી બહુ ડિટેલમાં છે. તો એમાં બે ટાઈપના ચારિત્ર આવશે, એક છે શ્રાવકના અને એક છે મુનિરાજના. બરાબર, તો આ શ્રાવકના જે ચારિત્ર હોય એનું વર્ણન ચોથી ઢાળમાં આવશે, આ મુનિરાજના ચારિત્રનું વર્ણન પાંચમી અને છઠ્ઠી બે ઢાળમાં આવશે. આટલું સમજાય છે? આટલું બધાને ક્લિયર? ઓકે, હજી એક પોઈન્ટ, આપણે જયારે ત્રીજી ઢાળમાં પહેલી જ ગાથામાં જોયું ને કે મોક્ષ માર્ગ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા. બરાબર, અને એને કેટલામાં કેટલા ભેદથી વર્ણન કરવામાં આવે છે? મોક્ષ માર્ગને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને કેટલી રીતે વર્ણન કરવામાં આવે છે? હા, બે રીતે, એક નિશ્ચય અને એક વ્યવહાર. જો પહેલી ગાથા જેને જોવી હોય ફરીથી આપણે કાઢી લઈએ, થોડો ટાઈમ નાખે તો આખું સ્ટ્રક્ચર ક્લિયર થઈ જશે, નહીં તો પછી બાઉન્સર જશે, ઇન્ડિવિજ્યુઅલમાં જશું. જો પેજ 55 ફર્સ્ટ ગાથાની છેલ્લી બે લાઈન, સમ્યક દર્શન જ્ઞાન ચરિત શિવ મગ તો દ્વિવિધ વિચાર, જો સત્યારત રૂપ તો નિશ્ચય અને કારણ તો વ્યવહાર. બરાબર, હવે એને બે પેજ પછી સેકન્ડ ગાથા કાઢો. મળી બધાને? જો ઉપર ટાઇટલ શું છે, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર નું સ્વરૂપ, અને એની સામે જ નીચે વ્યવહાર સમ્યક્ત્વ નું સ્વરૂપ. આ આખી છ ડાળામાં નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર નું સ્વરૂપ ખાલી એક જ ગાથામાં છે. આ એક જ ગાથામાં બધું આવી ગયું. હવે એના પછી આટલા બધા પેજીસ છે ને, બધું વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર નું સ્વરૂપ છે. સમજાય છે? એટલે જયારે આપણે અહિયાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એના ભેદ પ્રભેદ આ બધું લખીએ છીએ, બધું વ્યવહાર નું સ્વરૂપ છે એમ સમજવું. આટલું સમજાય છે? તો વ્યવહાર સમ્યક દર્શન ને સમજાવવા માટે આખી ત્રીજી ઢાળમાં બધું સાત તત્વો ના અલગ અલગ પ્રકાર, 25 દોષો, 8 ગુણો એ બધું કીધું ને. હવે એના પછી અહિયાં વ્યવહાર જ્ઞાન ની વાત કરશે. પછી વ્યવહાર ચારિત્ર માં, આમ તો સમ્યક ચારિત્ર શું હોય, પરદ્રવ્ય થી ભિન્ન પોતાના આત્મામાં લીન થયેલ. પણ હવે અહીંયા વાત શેની કરે છે? શ્રાવક ના 12 વ્રતો, મુનિરાજ ના જે 28 મૂળ ગુણ આદિ, એ તો બધા વ્યવહાર ના સમ્યક ચારિત્ર ના ભેદો છે. બરાબર, એનું વર્ણન ડિટેલ થી આવશે. આટલું ક્લિયર છે? તો આગળ વધીએ. હા, તો હવે પાછા આવી જાઓ પેજ 99. આપણે આ મંગલાચરણ ની ગાથા વાંચીએ છીએ. દોહા છંદ એટલે બધાને આવડશે. સમ્યક શ્રદ્ધા ધારી પુનિ સેવહુ સમ્યક જ્ઞાન, સ્વપર હર્ષ બહુ ધર્મ જોત, જો પ્રગટાવન ભાન. જો શું કે છે, સમ્યક શ્રદ્ધા ધારી, સમ્યક શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. બરાબર, સમ્યક દર્શન ધારણ કરીને પુની, પુની એટલે હવે, હવે શું કરો, સેવહુ સમ્યક જ્ઞાન. હવે સમ્યક જ્ઞાન ને સેવો, સેવો એટલે કે એને વધારે સમજો, થોડું ડિટેલ. કેમ સમજો? કેમ કે સ્વ પર અર્થ બહુ ધર્મ જૂથ. પહેલા તો શું છે, સ્વ અને પર, સ્વ એટલે હું આત્મા, અને પર એટલે બાકી બધું. અર્થ એટલે શું, અર્થ એટલે જે પણ દ્રવ્ય ગુણ પર્યાય સહિત વસ્તુ હોય ને એને અર્થ પણ કહેવાય. પદાર્થ, અર્થ એટલે જ પદાર્થ. આપણે તત્વાર્થ સૂત્રમાં માછલી કંઈક આવે છે, અર્થ એટલે કોઈ પણ વસ્તુનું દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પર્યાય. બરાબર, તો સ્વ અને પર પદાર્થ કેવા છે, સ્વ અને પર પદાર્થ બહુ ધર્મ જૂથ, અનેક ધર્માત્મક છે. દરેક પદાર્થ અનેક ધર્માત્મક છે. આપણે અનેકાંશ ને ત્યાગવા શબ્દ સાંભળ્યા છે? કોઈ પણ વસ્તુ હોય ને, જેવી રીતના કે આ દસ્તર છે, તો આ કેવી છે, કેવી છે? હા બરાબર, એક્ઝેક્ટલી. કેવી જે પૂછવામાં આવે તો ઇન વન લાઈન યુ કાન્ટ ડિસ્ક્રાઇબ એવરીથિંગ. તો એમ કહેવાય કે ભાઈ શેપમાં રેક્ટેન્ગ્યુલર છે, વજનથી બહુ હલકી છે, આમ નેચરમાં પોરસ છે, સાઈઝ એક્સેટ્રા. તો આને કહેવાય અનેક ધર્માત્મક વસ્તુ છે. બરાબર, તો એ સ્વ અને પર બધી જ વસ્તુ વિશ્વમાં અનેક ધર્માત્મક છે. તો આવા અનેક ધર્મને સમજાવવા માટે વન બાય વન જે કહેવામાં આવે એને કહેવાય શ્યાદવાદ. શાસ્ત્રના શબ્દો થોડા ટેકનિકલ છે, પણ વસ્તુ બહુ સિમ્પલ છે, એકદમ ઇઝી છે. તો આ સ્વ અને પર, સોરી, સ્વ અને પર જે અનેક ધર્માત્મક વસ્તુ છે, જો પ્રગટાવન ભાન, એને પ્રગટ કરવા માટે અથવા તો એને સમજાવવા માટે, ભાન એટલે સૂર્ય, સમ્યક જ્ઞાન સૂર્ય સમાન છે. ફરીથી સમ્યક શ્રદ્ધા ધારણ કરી લીધી, હવે સ્વ અને પર વસ્તુને જે અનેક ધર્માત્મક છે એને સમજવા માટે સમ્યક જ્ઞાન સૂર્ય સમાન છે, માટે તમે એને સેવો. જો ભાવાર્થો આપણે જોઈએ, સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાન દ્રઢ કરવું જોઈએ. જેવી રીતે સૂર્ય બધા પદાર્થોને અને પોતે પોતાને જેમ છે તેમ બતાવે બતાવે છે, તેવી રીતે જે અનેક ધર્મયુક્ત પોતે પોતાને એટલે કે આત્માને અને પદાર્થોને જેમ છે તેમ બતાવે તે સમ્યક જ્ઞાન કહેવાય છે. જો આમાં ઘણી બધી વસ્તુ છે, એ વન બાય વન લઈએ. સૌથી પહેલો તો મારે તમને ક્વેશ્ચન છે, જીવ પર પદાર્થ થી હટીને પોતાના આત્માને જાણે અને એને જ પોતાનો માને, એમાં લીન થઈ જાય તો સમ્યક દર્શન પ્રગટ થાય છે, બરાબર? સમ્યક દર્શન પછી કેટલા ટાઈમ પછી સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે? સાથે જ હોય છે, પક્કું લોક કરી નાખો અંતર. તો અહિયાં તો કે છે સમ્યક દર્શન થયા પછી તમે સમ્યક જ્ઞાન ને સેવો. હા, જ્ઞાન ને પણ ટાઈમ લાગશે. વિસ્તાર ની વાત છે. જો ફરીથી, જયારે જીવ પોતાના આત્મા ને જાણે તો એની પહેલા એને જે જ્ઞાન માં આટલું બધું કામ કર્યું ને, આ શાસ્ત્રો ભણ્યા, સાત તત્વો ને સમજ્યા, બધાને સ્વપર થી ભેદ વિજ્ઞાન કર્યું, એ બધું કામ તો મિથ્યાદ્રષ્ટિ અવસ્થામાં કર્યું. હવે જયારે પોતાના આત્માનો અનુભવ થયો અને સમ્યક દર્શન પ્રાપ્ત થયું, એના પછી ઓલા જ્ઞાન ને સમ્યક કહેવાયું, બરાબર? આટલો પ્રોસેસ થઈ ગયો. અત્યાર સુધી બહુ એફર્ટ કરી લીધી હતી ઓલરેડી, પણ હવે એને સમ્યક જ્ઞાન નામ મળ્યું. હવે આગળ શું કે હવે આગળ આ જ બધા પદાર્થો નો વિશેષ વિચાર કરવો જોઈએ. તેના માટે તે સ્વ અને પર પદાર્થોની વિશેષ ક્લેરિટી થાય એના માટે ગુરુદેવશ્રી એમના પ્રવચન માં કે છે આ ધારણા કે જ્ઞાન ની નિર્મળતા વધારવા માટે સમ્યક જ્ઞાન નું સેવન કરવું જોઈએ. એટલે કઈ અલગથી સેપરેટ પ્રોસેસ નથી કરવાનો. સમ્યક દર્શન માટે જે એફર્ટ કરતા હતા એ જ તત્વ વિચાર કરવાથી વધારે જ્ઞાન નિર્મળ થતું જાય છે, બરાબર? અચ્છા, હવે બીજી વસ્તુ, એક પોઈન્ટ થઈ ગયો. અહીંયા એક્ઝામ્પલમાં બીજું શું કીધું છે, જેવી રીતે સૂર્ય બધા પદાર્થોને તથા પોતે પોતાને જેમ છે તેમ બતાવે છે, બે પ્રોસેસ લીધા ને તો કેમ બે અલગ પડ્યા બધા પદાર્થને અને પોતે પોતાને? હા, સ્વ અને પર બે વસ્તુનું પ્રકાશન થાય છે. જેવી રીતના સૂર્ય છે એનાથી આપણને બુક્સ ને આ બધું તો દેખાય જ છે, પણ સૂર્ય પોતે પણ તો દેખાય છે ને લાઈટમાં. એવી જ રીતે આત્માનો નેચર કેવો છે, જે આપણી પાસે જ્ઞાન છે એ જ્ઞાન થી આ બધું તો જણાય જ છે, પણ એ જ્ઞાન થી મને જ્ઞાન છે એમ પણ તો જણાય છે ને. તો એને કહેવાય સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે, બરાબર? આ જ્ઞાન જ એક એવી વસ્તુ છે જેનાથી સ્વ અને પર બે વસ્તુ જણાઈ શકે. ગઈકાલે અમે એમ જ ચર્ચા કરતા હતા, તો વી વર ટ્રાઇંગ ટુ કમ્પેર મિરર અને જ્ઞાન. બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ અમારી, એટલે આઈ રિપીટ. મિરર છે ને, એ મિરરમાં પણ એવી કેપેબિલિટી છે કે બધા પદાર્થ જે એની સામે છે એને પ્રકાશે, બરાબર? જેવી રીતના આપણા જ્ઞાનમાં એવું પોટેન્શિયલ છે ને કે આપણી સામે જેટલું બી હોય એને આપણે જાણી શકીએ. ઇઝ ધેર એની લિમિટેશન કે ના ના હવે બહુ થઈ ગયા, બહુ ઓબ્જેક્ટ થઈ ગયા, હવે આઈ કાન્ટ હેન્ડલ એની મોર. ગમે તેટલા બિલ્ડિંગ આવી જાય, ઝાડ આવી જાય, સનલાઇટ આવી જાય, સાઉન્ડ આવી જાય, સ્મેલ આવી જાય, બધું એક સાથે જાણી શકીએ છીએ કે નહીં, જે પણ આપણી સામે છે. અત્યારે આપણું લિમિટેશન જે આપણે પાંચ ઇન્દ્રિયથી જાણીએ છીએ, તો પણ પાંચ ઇન્દ્રિયના જેટલા પણ ઓબ્જેક્ટ જાણી શકીએ છે ને, તો મિરરમાં પણ એવી કેપેબિલિટી છે કે એને તમે અહીંયાથી જુઓ તો ત્યાંનો ઓબ્જેક્ટ દેખાય, તમે સામેથી જુઓ તો સામેનું જ ઓબ્જેક્ટ દેખાય, પણ એનામાં તો બધું જ ઝલકવાની કેપેસિટી છે. તમે ક્યાંથી જુઓ તમારી સબ્જેક્ટિવિટી છે, સમજાય છે? એનામાં તો બધી જ કેપેસિટી છે. દેટ ઇઝ વન પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ કે મિરરમાં ખાલી પૂતગલ જ ઝલકે છે, એનામાં એવી કેપેસિટી છે કે ખાલી પૂતગલને જ રિફ્લેક્ટ કરી શકાય. સપોઝ, અચ્છા, એનામાં એવી પણ કેપેસિટી નથી કે જે બહુ ફાઇન સૂક્ષ્મ પરમાણુ હોય ને એને ઝલકાવી શકે. સપોઝ એવું હોત કે એને રિફ્લેક્ટ કરી શકે, તો ઇમેજિન કરો ધ વર્લ્ડ વુડ બી સો ડિફરન્ટ. કે આપણે અહીંયાથી હું ડાયરેક્ટ સમ્યકને જોઉં છું, પણ અહીંયા હું વચમાં મિરર મૂકી દઉં તો મને અહીંયાના બધાના પરમાણુઓ બધા દેખાવા માંડે મિરરમાં. જો એ સૂક્ષ્મ પદાર્થને રિફ્લેક્ટ કરવાની એનામાં તાકાત હોત તો, સમજાય છે? અહિયાં કેટલા બધા વેવ છે, આપણા બધા પાસે એક એક સેલફોન તો છે, રાઈટ? હવે કોઈ સપોઝ અક્ષય ભાઈ ફોન કરે તો ડાયરેક્ટ સમ્યક ના સેલફોન પર કેવી રીતે જાય છે? વેવ તો પૂછગલ છે, એને થોડી ખબર છે કે એને ક્યાં જવાનું છે. ખુશ ના સેલફોન પર કેમ નથી આવતા? બાય મિસ્ટેક. કેમ કે બધા પૂતગલમાં એવી પોતપોતાની લાયકાત છે. એમાં હમણાં નથી જવું, પણ સપોઝ મિરરમાં એવી રિફ્લેક્શનની કેપેસિટી હોય તો કેટલા બધા વેવ્સ અહીંયા રિફ્લેક્ટ કરો, તો એનામાં એટલી જ કેપેસિટી છે કે સૂક્ષ્મને રિફ્લેક્ટ નથી કરતા. થર્ડ પોઈન્ટ, અચ્છા સોરી, અને જ્ઞાનને તો કોરિલેટ કરી શકે ને ભાઈ. જ્ઞાનમાં એવી કેપેસિટી છે કે સ્થૂળ અને સૂક્ષ્મ બેવને જાણી શકે. કેવી રીતના? અહીંયા હવા તો દેખાતી નથી, પણ આપણને જણાય તો છે ને, ફીલ તો થાય છે ને. જ્યાં પ્રકાશ છે, પ્રકાશના પરમાણુ આપણને ખોલામાં નથી દેખાતા મિરરમાં, પણ આખી તો ફીલ થાય છે, જણાય છે કે અહીંયા લાઈટ. અચ્છા થર્ડ પોઈન્ટ, જેવી રીતના એ મિરરમાં ખાલી પ્રેઝન્ટ ઓબ્જેક્ટને દેખાડવાની કેપેસિટી છે. અત્યારના સામે જે એટલું જે દેખાડી શકે એટલું લિમિટેશન છે એનામાં. 5 મિનિટ પહેલા એની સામે શું હતો એ નહીં દેખાડી શકે, પણ જ્ઞાનમાં એવી તાકાત છે કે આપણે પાસ્ટનું અને ફ્યુચરનું બેવ જાણી શકીએ. સમજાય છે બધાને? આપણી પાસ્ટ લાઈફ તો ખબર છે ને. 5 મિનિટ હમણાં 10-15 મિનિટ પહેલા પૂજામાં હતા તો આપણને કઈ પૂજા કરી, કયો અર્ઘ બોલ્યો, બધું યાદ છે કે નહીં? તો યાદ છે એનો મતલબ કે પાસ્ટ વસ્તુ પણ આપણે જાણી શકીએ. સમજાય છે? આવી તો જ્ઞાનમાં ઘણી બધી તાકાત છે. આ ડિસ્કશન કરવા જઈએ ને, પેલા દેવગતિના દેવો સાગરો પણ સુધી આવી ચર્ચા કર્યા કરે છે અને પૂરી નથી. સમજાય? કેમ? કેમ કે દરેક દ્રવ્યમાં અનંત ગુણો છે. અનંત ગુણો છે ને દરેક દ્રવ્યમાં. તો એક એક ગુણનું તમે થોડું ડેફિનેશન પણ કહેવા જાઓ તો અનંત ટાઈમ લાગે ને, પૂરું જ ન થાય એ ડિસ્કશન, ક્યારે પૂરું જ ન થાય એટલું બધું. ચલો આગળ. હવે બીજું શું છે? હજી આપણે 2 પોઈન્ટની ચર્ચા કરી. એક કે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નો કોન્ટેમ્પરરીનેસ, એટ ધ સેમ ટાઈમ એક પછી બીજું. સેકન્ડ પોઈન્ટ કે આત્મા સ્વરૂપ પ્રકાશક છે. હવે થર્ડ પોઈન્ટ કે જે અનેક ધર્મયુક્ત પોતે પોતાને અને પર પદાર્થને જેમ છે તેમ બતાવે છે. તો આ અનેક ધર્મયુક્ત ને ફરીથી થોડું સમજીએ. સપોઝ સમ્યક આમ ઓપોઝિટ મોઢું કરીને બેઠો હોય, ભાઈ તને પકડું થોડું, વાંધો નથી. સમ્યક ઓપોઝિટ મોઢું કરીને બેઠો હોય અને એને મારે સમજાવે કે મારા હાથમાં સ્પોન્જ છે, બરાબર? એને તો જોયું નથી, એને કઈ ખબર નથી, તો એને મારે એક એક વસ્તુ સમજાવવું પડે, આ કલર છે, આ સાઈઝ છે, આટલું વેઇટ છે, એક્સેટ્રા એક્સેટ્રા, બરાબર? જેમ જેમ હું એક એક વસ્તુ કહેતો જાઉં એમ એમ એના જ્ઞાનમાં પિક્ચર બનતું જાય છે, બરાબર? અને જેમ જેમ એના જ્ઞાનમાં પિક્ચર બનતું જાય તો બાય ધ ટાઈમ આઈ હેવ એક્સપ્લેન્ડ 3-4 ડિફરન્ટ મેટર, કે થોડુંક એને એક આઈડિયા આવી ગયો. હવે કદાચ એને હવે હું અહીંયા મૂકીને હું વયો જાઉં અને એને પ્રેઝરન્ટ હોય કે ભાઈ મારા હાથમાં શું હતું, તો એ ઇઝીલી પિકઅપ કરી શકે કે ના આ જ હતું તમારા હાથમાં. કેમ? કેમ કે મારા જ્ઞાનમાં એવું ઇમેજ બન્યું છે, બરાબર? વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ કે જ્યારે હું એને એક્સપ્લેન કરું છું કે આનો આ ક્વોલિટી છે, આ ક્વોલિટી છે, આ છે, તે છે, ત્યારે મારા જ્ઞાનમાં તો બધી જ વસ્તુ એક સાથે છે કે નહીં? સમજાય? હું તને એક એક પછી એક એક એક્સપ્લેન કરું છું, પણ મારા જ્ઞાનમાં તો બધું એક સાથે છે કે નહીં? તેને શાસ્ત્રીય ભાષામાં શું કહેવાય? કોઈને ખબર? ના ના ના, દરેક અપેક્ષાથી આપણા જ્ઞાનમાં વસ્તુ ક્લિયર હોવી એને કહેવાય પ્રમાણ. પ્રમાણ અને એક એક અપેક્ષાથી સમજાવવું એને કહેવાય નહીં. આ પ્રમાણ અને નહીં ક્લિયર થઈ ગયું? આ પ્રમાણ અને નહીં ક્લિયર થઈ ગયું? ફરીથી શાસ્ત્રમાં તો બહુ મોટા મોટા શબ્દ હશે ને, પ્રમાણ નહીં અધિગમ તત્વાર્થ સૂત્રનું સૂત્ર છે ને, પણ વસ્તુ બહુ સિમ્પલ, આટલી સિમ્પલ છે કે સપોઝ હમણાં સમ્યક લંડન ફરીને આવ્યો હોય અને એને ત્યાં કોઈક બિલ્ડિંગ જોયું હોય અને સુપર આર્કિટેક્ચર હતું, ઈ ગોટ વેરી ઇન્ફ્લુઅન્સ, તો અહીંયા આવીને એના કલીગને કેવું હોય કે ભાઈ આવું આર્કિટેક્ચર હતું, આવું હતું, હવે તો આપણી પાસે સેલફોનની ફેસિલિટી છે કે પિક્ચર લઈને બતાવી શકે, પણ સપોઝ એ ન હોય, એની બેટરી ડાઉન હોય સપોઝ, તો એને એક એક વસ્તુ સમજાવવી પડે, પણ ત્યારે આપણા જ્ઞાનમાં તો બધું ક્લિયર છે ને કે મેં શું જોયું હતું, તો આપણા એવા જ્ઞાનને કહેવાય પ્રમાણ અને એક એક વસ્તુને સમજાવવાને કહેવાય નહીં. બરાબર, હવે અહીંયા આવી જાઓ કે દરેક પદાર્થમાં અનંત ધર્મ છે, આવી રીતના છે, જેવી રીતના આમાં આપણે જોયા આવી રીતના વજન છે, કલર છે, સાઈઝ છે, એક્સેટ્રા, એવા જ દરેક પદાર્થમાં અનંત ધર્મ છે. એ અનંત ધર્મને જીનવાણી તો આપણને એક એક કરીને સમજાવશે ને, કેમ કે જે આચાર્ય ભગવાન આત્માનું સ્વરૂપ લખી ગયા સમયસાર નિયમસાર આદિ શાસ્ત્રોમાં, એમના જ્ઞાનમાં તો બધું ક્લિયર હતું, પણ આપણે હવે એમનાથી પરોક્ષ રીતે શીખીએ છીએ. ડાયરેક્ટ તો છે ને, ડાયરેક્ટ હોય તો બી યુએસબીથી ટ્રાન્સફર કરવાની ફેસિલિટી નથી કે નોલેજ આમ કોપી પેસ્ટ કરી શકે, તો એટલે એક એક સમજાવવું પડશે. તો એ એક એક વસ્તુ શાસ્ત્રમાં લખી ગયા છે. બરાબર, કે આત્મા કેવો છે તો અરૂપી છે, સાઈઝ કેટલી છે તો શરીર પ્રમાણે, પછી ક્ષેત્ર કેટલું છે તો અસંખ્યાત પ્રદેશ, એક 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 લખીએ તો એનાથી આપણે આપણા જ્ઞાનમાં એનું પિક્ચર બનાવીએ. બરાબર, હવે પિક્ચર બનાવીને દરેક એંગલથી આત્માને સમજવું એને કહેવાય તત્વ વિચાર. બરાબર, એવો તત્વ વિચાર કરીને આપણે આપણા વિશે સમજીએ છીએ. હવે જયારે આપણને સમજાઈ જાય અને અનુભવ થાય તો આપણને એના વિશેનું પ્રમાણ જ્ઞાન ઉત્પન્ન થાય. તો હવે સપોઝ હું આત્માનો અનુભવ કરીને આવ્યો હોઉં, ઇમેજિન કરો, તો મારા જ્ઞાનમાં તો બધું ક્લિયર છે ને, પણ હવે મારે સમજાવવું હોય તો એક એક કરીને જ સમજાવવું પડે. જેવી રીતના કે કોઈ વિઝિટર આવ્યું હોય, પાર્લા મંદિર જોઈને જાય અને બહુ ઇમ્પ્રેસ છે, અરે શું મંદિર છે, શું લાઇટિંગ છે, કલર, આર્કિટેક્ચર, સુપર, તો એને હવે સમ્યક દર્શન થઈ ગયું સમજે, એને બહુ ફરક. આ તો હું બેને ખીચડી કરું છું, આ તો હું સમ્યક દર્શન તો શ્રદ્ધા ગુણની કરું, અને આ જ્ઞાન છે, જ્ઞાન છે. એટલે અત્યારના તો એક સામાન્ય લેવલ પર હું ખીચડી કરીને સમજાવું, પણ આમ બોલતો અનેક ધર્મો, એટલે એકચ્યુઅલી ધર્મ શું હોય ખબર, દરેક પદાર્થમાં, હા પણ ડેફિનેશન કોઈને ખ્યાલ છે ધર્મ,
દરેક પદાર્થમાં
ના, વસ્તુમાં અથવા પદાર્થમાં વસ્તુપણાને નિપજાવનારી જે નિત્ય અનિત્ય આદિ ઓપોઝિટ શક્તિઓ જે છે એને ધર્મ કહેવાય, પરસ્પર વિરોધી. જેવી રીતના કે આત્મા નિત્ય છે કે અનિત્ય છે, તો બે છે, એક એંગલથી નિત્ય છે, એક એંગલથી પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તો પ્રમાણમાં કેવો છે કે સમજાવી ન શકાય, પણ આપણા જ્ઞાનમાં ક્લિયર છે કે આમ આમ છે ને આમ આમ. બરાબર, એને કહેવાય પ્રમાણ જ્ઞાન, અને એક એક અપેક્ષાએ સમજાવી એને કહેવાય નય. આ બધું વાત શેના માટે ચાલે, એ અનેક ધર્માત્મક સમજાવવા માટે. હવે એમાં એ જરા સમજો, ત્રણ શબ્દ આવે છે, ધર્મ, ગુણ અને શક્તિ, તો આ ત્રણ માં સંબંધ શું છે, શું કનેક્શન છે? ચાલો, જીવમાં ગુણો કયા છે? બે ત્રણ આમ તો બોલો, જ્ઞાન, દર્શન, બરાબર, વીર્ય, આદિ, આ બધા ગુણ થઈ ગયા. ધર્મ કયા છે? હા, નિત્ય અનિત્ય આદિ, નિત્ય અનિત્ય, સત અસત, આ આપણે પેલા 14 બોલનો કોયડો આવે છે શાસ્ત્રમાં, એમાં 14 અલગ અલગ પ્રકારના. અને શક્તિઓ કઈ છે? જે સુરતાલી શક્તિ આવે છે ને, સ્થિતિ શક્તિ, જ્ઞાન શક્તિ, ભાવ અભાવ એક્સેટ્રા એક્સેટ્રા, તો આ ત્રણ માં કનેક્શન શું છે? આ બધું થોડું કન્ફ્યુઝિંગ નથી લાગતું? બધું એક જ લાગે છે. ક્લેરિટી. જો જનરલી આ ત્રણ શબ્દો વાપરવામાં આવે છે, હવે એમાં શક્તિ શબ્દ ઇઝ યુઝ લિટલ હાયર લેવલ, એમ થોડું લૂઝલી શબ્દ વાપરાય છે. અને ગુણ અને ધર્મ બહુ સ્પેસિફિક શબ્દ છે, એ સ્પેસિફિક વસ્તુઓ માટે વપરાય છે. જીવ એટલે કે દ્રવ્ય, બરાબર? દ્રવ્યના એવા ગુણો કે જેની પર્યાયો હોય. પર્યાયો કઈ હોય? જ્ઞાન ગુણ ની કેવી પર્યાયો? જેવી રીતના મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, અથવા તો આપણે આગળ નામ થાય પ્રત્યભી જ્ઞાન, સ્મૃતિ ને એ બધું, એ બધી જ્ઞાન ગુણ ની પર્યાયો, અથવા સમ્યક જ્ઞાન, નિત્ય જ્ઞાન આદિ, એ બધી જ્ઞાન ગુણ ની પર્યાયો. મને જીવના નિત્ય ધર્મ ની પર્યાય બતાવો. ધર્મ એવી વસ્તુ છે કે જેને પર્યાય નથી હોતી, એટલે પર્યાય નથી હોતી એમ નહીં, એ દ્રવ્યની જે વિશેષતા છે તેને એવી રીતના પર્યાયો જ એવી રીતના ગુણોમાં હોય છે, એવી રીતના ધર્મમાં નથી હોતી. હવે ગુણો તો ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક હોય છે, ધર્મ ઓલવેઝ કપલમાં હોય, ઓલવેઝ બે ના જોડામાં જ હોય, તો નિત્ય અનિત્ય એવી રીતના, સત અસત, એક અનેક એવી રીતના બે ના જોડામાં હોય ધર્મ, બરાબર? અને આ જે શક્તિ છે, ક્યારેક ગુણ ને પણ શક્તિ કહેવાય ને ધર્મ ને પણ શક્તિ કહેવાય, ક્યારેક, ઇટ ડિપેન્ડ. હવે જેવી રીતના જે ભાવ શક્તિ, અભાવ શક્તિ, બરાબર? પણ એનામાં જેવી રીતના ચિત્તી શક્તિ છે, દ્રષ્ટિ શક્તિ છે, એ બધા ઇન્ડિવિજ્યુઅલ છે, એ બધાની પર્યાય છે. આટલું ક્લિયર થયું? ઓકે, ફરીથી આવી જાઓ. આપણે વાત તો શું ચાલતી હતી અહીંયા, કે અનેક ધર્માત્મક વસ્તુ, વસ્તુ કોઈ પણ વસ્તુ લો, આ તો આપણે જીવની વાત કરીએ છીએ, પણ પુદ્ગલમાં પણ આવા અનેક ધર્માત્મક હોય છે. જેવી રીતના કે પુદ્ગલના ગુણો છે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, બરાબર? આ નિત્ય અનિત્ય આ બધા ધર્મ અહીંયા પણ લાગુ પડશે, પુદ્ગલમાં પણ, બરાબર? એમાં પણ કંઈક શક્તિઓ વિશેષ, જેવી રીતના ક્રિયાવતી શક્તિ, એ બધી શક્તિઓ વિશેષ છે, એવી શક્તિઓ એનામાં પણ. તો દરેક વસ્તુ આવી રીતના અનંત ધર્માત્મક છે. તો જીવના જ્ઞાનમાં, જેવી રીતના કે સૂર્યમાં બધી વસ્તુને પ્રકાશવાની તાકાત છે, એવી રીતના જીવના જ્ઞાનમાં બધી વસ્તુને એક સાથે જાણવાની તાકાત છે. એના માટે ફરીથી એક્ઝામ્પલ લઈએ કે કોઈ પર્સન પાર્લા મંદિર જઈને ગયું હોય, એના ગામમાં જાય પાછું, કે બહુ સરસ મંદિર છે, જયારે એ કહે છે બહુ સરસ છે, તો સામે વાળાને કેટલું પિક્ચર આવ્યું મંદિરનું, કે હા કઈક તો ઇટ ઇઝ સમથિંગ ગુડ, પણ શું છે કઈ ખબર નથી, બરાબર? પણ આ પર્સન ના માઇન્ડમાં તો આખું પિક્ચર છે ને. તો હવે ઓલો પૂછશે, ભાઈ બહુ સરસ એટલે શું, ભગવાન કેવા છે? અરે સિમંદર ભગવાન છે, આમ 7 ફૂટ ઊંચા, અને પ્રતિમા તો તમે જો એક ડાઘો નથી, ચમકે છે, આમ છે તેમ છે. તો હવે એને ઈ તો એક પિક્ચર બનાવ્યું પોતાના જ્ઞાનમાં, કે ઓકે સિમંદર ભગવાન છે, આ સાઈઝ ના છે, આ કલર ના છે, ટેકનિકલ પર્સન તો વિયેતનામ માર્બલ ના છે, એક્સેટ્રા, બરાબર? પછી પૂછે હજી શું છે મંદિરમાં, એવું તો શું છે? અરે ઉપર ના સોનગઢ, સુવર્ણપુરી આખું મિનિએચર બનાવ્યું. તો હવે ઓલો પાછો ઇમેજિન કરે, સમજાય? એટલે એક એક વસ્તુ ને એને સમજાવે છે. તો જયારે એક એક વસ્તુ ને સમજાવે છે, તો ઓલું એક એક વસ્તુ સમજતો જાય છે. હવે જયારે બધી વસ્તુ કહી દેશે, તો ઓલા સામે વાળા ભાઈ પાર્લા મંદિર નું એક આખું પિક્ચર, સર્વાંગી પિક્ચર એના જ્ઞાનમાં બનાવશે ને. હજી જોયું નથી, હજી મંદિર જોયું નથી, પણ એને એક વિઝ્યુઅલાઇઝેશન આવ્યું કે આવું હોવું જોઈએ મંદિર, બરાબર? અત્યારના આપણે શું કરીએ છે, આચાર્ય ભગવાન ને તો આખું જ્ઞાન હતું કે જીવ કેવો છે, પણ એક એક વસ્તુ શાસ્ત્રમાં લખી જાય, આપણે એક એક વસ્તુ વાંચીએ છીએ અને વિઝ્યુઅલાઇઝેશન બનાવતા જઈએ. અત્યારમાં હજી આપણે આત્મા જોયો નથી, સમ્યક દર્શન ન હોય તો, બરાબર? પણ તો પણ એક એક વસ્તુ ગ્રાસ્પ કરીને આપણે વિઝ્યુઅલાઇઝેશન બનાવતા જઈએ છીએ, તો આપણને એનું પિક્ચર ક્લિયર થતું જાય, બરાબર? એટ સમ પોઈન્ટ આપણે આખો પ્રમાણની વસ્તુ જાણી લીધી, શાબ્દિક રીતે જાણી લીધી, એમ સમજો, હજી અનુભવ નથી કર્યો, પણ તો પણ હવે આપણને અનેક ધર્માત્મક જીવ નું સ્વરૂપ ખબર, એમ કે સમજાય છે. એવી જ રીતે જે આપણે શબ્દ સાંભળ્યો મોક્ષમાં પ્રકાશકમાં સમ્યક્ત સન્મુખ મિથ્યાદ્રષ્ટિ, એટલે કેવો મિથ્યાદ્રષ્ટિ છે કે બસ હમણાં સમ્યક તો પ્રાપ્ત જ કરવાનો, એને કહેવાય સમ્યક્ત સન્મુખ મિથ્યાદ્રષ્ટિ. તો જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું કરવાનું હોય એને પહેલા જ્ઞાનમાં બધી ક્લેરિટી તો હોય ને, તો એવા જીવને એમ કહેવાય કે જીવનું પ્રમાણ જ્ઞાન એને થઈ ગયું, બધી જ રીતે એને હવે અપેક્ષાઓ બધી ક્લિયર છે, સમજાય છે. તો આ સમ્યક જ્ઞાન કેવું છે, એ સૂર્ય જેવું છે કે સૂર્યમાં જેવું બધું જ પ્રકાશમાન થાય છે, એવી રીતના જ્ઞાનમાં પણ સ્વ અને પર બધી વસ્તુના બધા ધર્મનું આખું પ્રકાશમાન થાય છે. જેવી રીતે આપણે સપોઝ આને જોઈએ દસ્તર, તો આપણને એનો શેપ સાઈઝ બધું દેખાય છે ને, તો પણ આપણને આને પરોક્ષ જ્ઞાન કહેવાય, ખ્યાલ છે, કેમ કે આપણે ચક્ષુ થ્રુ એને જાણીએ છીએ તો પરોક્ષ જ્ઞાન કહેવાય. પણ આપણા જ્ઞાન નું લિમિટેશન શું છે કે અંદર શું છે આપણને ખબર નથી, આપણને ખાલી સરફેસ દેખાય છે, અથવા આમ જોવું તો આગળનું દેખાય છે, પાછળનું નથી દેખાતું મને, બરાબર. એટલે એને પરોક્ષ જ્ઞાન કહેવાય. કેવલી ભગવાનને કેવું જ્ઞાન છે કે ત્યાં બેઠા બેઠા પણ એમને આખું અંદરથી આખું થ્રી ડાયમેન્શનલ આગળ પાછળ ઇમેજ એમને બધું જણાય, અંદર શું છે બધું જ જણાય, તેને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. તો એવી જ રીતે જ્ઞાનમાં એવી તાકાત છે કે સ્વ અને પર બધી જ વસ્તુને પ્રત્યક્ષ આવી રીતના જાણી શકે, સમજાય છે. ચાલો આગળ વધીએ, ટાઈમ હવે વધીએ સેકન્ડ ગાથા લઈએ. જો આ એક જનરલ ઇન્ટ્રોડક્શન આપણને આપી દે, હવે નેક્સ્ટ ગાથામાં શું કહે છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં ફરક શું છે. આપણે એ વાત કરી ને કે જયારે આત્માનો અનુભવ કરે ત્યારે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બે સાથે જ પ્રગટ થાય છે, તો બે માં ફરક શું છે? એનો આપણે આમાં ઘણા બધા અલગ અલગ પોઈન્ટ છે, ચાર જ લાઈન છે તો એમાં કમસે કમ 6-7 અલગ અલગ પોઈન્ટ આવશે, તો આપણે એની ચર્ચા કરીએ. સમ્યક સાથે જ્ઞાન હોય પે ભિન્ન આરાધો, લક્ષણ શ્રદ્ધા જ્ઞાન દુહુને ભેદ આરાધો. સમ્યક સાથે જ્ઞાન કાનાર જે સોઈ, યુગ પદ હો તે પ્રકાશ દીપક તે હોઈ. જો શું કે છે, સમ્યક સાથે જ્ઞાન હોય તે ભિન્ન આરાધન, કે ભલે દેવ સાથે થાય છે પણ તે વસ્તુ અલગ છે અને એને તમારે ભિન્ન એની આરાધના કરો. આરાધો એટલે શું છે, અહિયાં સમજવા જોઈએ, અહિયાં મીનિંગ લખ્યો સમજવા જોઈએ કેમ ભિન્ન છે, કેમ કે લક્ષણ શ્રદ્ધા જ્ઞાન શ્રદ્ધા અને જ્ઞાન એ બે ના લક્ષણ દુહુમે ભેદ અભાવે, બે ના લક્ષણ જુદા છે, બે વસ્તુ અલગ છે. જેવી રીતના કે સાકર નું લક્ષણ શું છે, સ્વીટનેસ, મરચા નું લક્ષણ શું છે, તીખાસ. પણ આપણે કોઈ રેસીપી બનાવીએ જેમાં બેવ નાખ્યું હોય તો ટેસ્ટ તો બે માં સાથે આવે છે, ટેસ્ટ સાથે આવવા છતાં પણ બે સબસ્ટન્સ અલગ છે. આગળ શું કે છે, સમ્યક કારણ જ્ઞાન, જ્ઞાન કારજ હે સોઈ, કે સમ્યક એટલે કે સમ્યક દર્શન કારણ છે અને જ્ઞાન કાર્ય છે. કેવી રીતના, યુગપદ હોતે હું, યુગપદ એટલે એક સાથે હોવા છતાં જેવી રીતના પ્રકાશ દીપક તે હોય, આપણે કોઈ લાઈટ ચાલુ કરીએ અને પ્રકાશ થાય તો બે સાથે જ થાય છે ને, એમ નથી કે લાઈટ ચાલુ કરીને પ્રકાશ થતા ટાઈમ લાગશે, એવું તો નથી. દેવ સાથે થવા છતાં એ પ્રકાશ લાઈટ ને કારણે થયો એટલે લાઈટ ને કારણ કહેવાય, પ્રકાશ ને કાર્ય કહેવાય. એવી જ રીતે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન દેવ સાથે થવા છતાં સમ્યક દર્શન હોવા પછી જ આને સમ્યક જ્ઞાન નામ મળે છે, એના માટે થઈને સમ્યક દર્શન ને કારણ કહેવાય છે, સમ્યક જ્ઞાન ને કાર્ય. બરાબર. જો આપણે અહિયાંથી ભાવાર્થ ચાલુ કરીએ છે, જેટલું થાય એટલું આજે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જો કે એક સાથે પ્રગટ પ્રગટે છે, તો પણ તે બંને જુદા જુદા ગુણ ના પર્યાયો છે. આપણે થોડુંક જોઈ લીધું, ફરીથી જોઈએ. આ વસ્તુ ફરીથી થોડું રિપીટ કરું છું, કેમ કે આ સમજવું બહુ ક્રિટિકલ છે. જ્યાં સુધી આ નહીં સમજાય ને ત્યાં સુધી બધું માઇન્ડમાં ખીચડી ચાલ્યા કરશે. જી બરાબર. આ દ્રવ્ય છે, એના ગુણો કયા છે? આમ તો અનંત છે, પણ આપણે ત્યાં ત્રણ જ લઈએ છે, સમ્યક દર્શન જ્ઞાન અને ચાલ્યા. બરાબર. તો શ્રદ્ધા, જ્ઞાન અને ચાલ્યા. એમાં પણ આ તો પછી આવશે ચર્ચા, અત્યારના શ્રદ્ધા અને જ્ઞાન ની ચર્ચા. બરાબર. આનું ફંક્શન શું છે ને આનું ફંક્શન શું છે? ફંક્શન એટલે પર્યાય. શ્રદ્ધાનું ફંક્શન શું છે? માન્યતા કરવી. બરાબર. માનવું. અને આનું કામ છે જ્ઞાન. બરાબર. ઓકે. હવે એક્ઝામ્પલ, ફરીથી હું એક સિચ્યુએશન કહું છું. તમારે એ કહેવાનું છે આમાં જ્ઞાન શું છે અને શ્રદ્ધા શું છે. બરાબર. હમણાં ખુશ ઉભો થાય છે અને પડી ગયો સપોઝ, અને એને વાગ્યું. હવે એને બહુ દુખે છે. બરાબર. આ સિચ્યુએશનમાં જ્ઞાન શું છે અને શ્રદ્ધા શું છે? જ્ઞાન નું કાર્ય શું છે અને શ્રદ્ધા નું કાર્ય શું છે? ટ્રાય કરો છો? ઓકે. એના માટે ઇન જનરલ આપણે એના માટે પડી ગયો જ્ઞાન તો. બરાબર. પછી જ્ઞાન છે કે શ્રદ્ધામાં છે? ઓકે. બોલો બીજું કોઈ. સમીભાઈ બોલો. દુખે છે શ્રદ્ધા. બોલો. આમ બેરાબેન બોલો. હા એટલે જ ને, આ આપણને આપણા જ્યાં સુધી બોલવાની કોશિશ ના કરીએ ને ત્યાં સુધી આપણી માન્યતામાં સુધી બહાર ના આવે. ઓકે. જો થોડુંક એને હજી ડિટેલમાં જોઈએ. બરાબર. તમારી વાત સાચી છે. જેવી રીતના કે ખુશ ઉભો થયો. બરાબર. ત્યાંથી શરૂ થાય છે કે ખુશ કેતા એને આ હું છું એમ માની લીધું. ત્યાંથી શરૂ થાય છે. આમાં આપણે અત્યારના મિથ્યા સમ્યક માન્યતામાં નથી. ખુશ કીધું તો શું થયું? એના કાનમાં શબ્દ પડ્યા. પડ્યા ને ભાઈ, કાનમાં શબ્દ પડ્યા અને જ્ઞાન. બરાબર. આટલું પાઠ તો જ્ઞાન નું કામ છે. આ મારા વિશે વાત ચાલે છે એ આગળ. બરાબર. હવે ઉભો થયો, પડી ગયો. આમાં તો ન જ્ઞાન છે ન શ્રદ્ધા છે, આ તો પૂજલ ની ક્રિયા થઈ. બરાબર. હવે એને વાગ્યું, એ પણ પૂજલ ની ક્રિયા થઈ. કેમ કે હજી સુધી તો ક્યાંય જીવ આવ્યો નથી. આ બહુ દુખે છે. ત્યાં વાત પાછી આવીને અટકી. તો ઈ જે આપણને જ્ઞાનમાં જણાય છે કે આ વાગ્યું, અહીંયા અંદર પર્ટિક્યુલર ટાઈપની ફિલિંગ છે જેને આપણે દુઃખ કહીએ છીએ અથવા જેને પેન કહીએ છીએ. બરાબર. ઈ પણ જ્ઞાન જ છે. બધું જ્ઞાનનું જ કામ છે. આ મને દુખે છે અથવા તો આ આવી જે ફિલિંગ છે એને દુઃખ કહેવાય. એટલે આ જે આ મને કહ્યું, આ મને વાયરું, આ મને દુખે છે, અથવા તો આવી, હવે સપોઝ આપણે એમ પેલું કહીએ ને કે પંખો ચાલુ કરીએ અને કોઈને ગરમી નો કોટો હોય તો એને સારું લાગે, કોઈને ઠંડી નો કોટો હોય તો એને ખરાબ લાગે, બરાબર, એને ન ગમે. હવે પણ એને જ્ઞાન ની જે ફિલિંગ થાય છે એમાં ફરક છે, એ તો સેમ જ છે, એને જ્ઞાન ની ફિલિંગ છે એ સેમ જ છે. હવે આ દુખે છે તો એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ છે, પણ સપોઝ આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, બહુ ખુજલી આવે છે અને એના પછી આપણે ખંજવાળીએ છીએ, તો એ ખંજવાળવાનું જે જ્ઞાન થાય છે એ કોઈ પણ આપણે પર્ટિક્યુલર પર્સનને જઈને અલગ અલગ છે, બધાને સેમ છે, એમાં કઈ ફરક નથી. પણ ઇન્ડિવિડ્યુઅલને લઈએ તો આ ખુજલીથી મને સારું લાગે છે, અથવા તો કોઈનું એમ માનવું છે અરે બહુ સ્ટ્રોંગ, થોડું ધીરેથી ખંજવાળો ભાઈ, આટલું સમજાય છે. આ બધી માન્યતાનું આમાં જીવનું ક્યાં વાત આવી હવે, કે આપણે દરેકમાં એવી માન્યતાઓ બેસેલી છે. પહેલા પણ આપણે ચર્ચા થઈ શકે કે જેવી રીતના સપોઝ હું આમ હેરસ્ટાઈલ કરીને આવ્યો છું, કાલે હું આમ ઊંધી કરીને આવું, આપણે બધા પર્ટિક્યુલર સ્ટાઇલમાં કેમ વાળ ઓળીએ છે? કેમ કે શ્રદ્ધામાં એમ છે કે આમ સારું લાગે છે, હવે તમને એની જેમ પાઇક રાખો હોય તો આઈ ફીલ અનકમ્ફર્ટેબલ, કેમ કે એ શ્રદ્ધાની વસ્તુ, આને નિત્યાત્વ સમ્યક્ત્વની વસ્તુ નથી, પણ શ્રદ્ધા ગુણનું ફંક્શન ની વાત ચાલે છે. અત્યારે આપણી કોઈ પણ જે અંદરની માન્યતાઓ જે છે ને એ બધું શ્રદ્ધા ગુણનું કામ, જ્યાં સુધી આ ક્લિયર નહીં થાય ત્યાં સુધી સમ્યક દર્શન ક્યાં કરવું છે એ કેવી રીતના સમજાય, સમજાય. તો હવે આ બધી તો પર વસ્તુની વાત છે, જીવ પોતા વિશે શું માને છે ત્યાં આવે છે સમ્યક દર્શન કે મિથ્યા દર્શન, સમજાય. હવે જે રસ્તે ચાલતો માણસ હોય સાવ, જેને કઈ જૈન ધર્મ ની ખબર નથી, કશું જ નહીં, એ તો પોતાને શરીર, હું આટલો હાઈટ છું, હું મેલ છું, ફિમેલ છું, મારા આવા વાળ છે, આટલો નોલેજેબલ છું, એક્સેટ્રા એક્સેટ્રા, એમાં જ અટકે લાગે, બરાબર. જે ત્યાંથી થોડાક આવ્યા એને હવે આત્મા શબ્દ તો ખબર પડી, ઓ આત્મા જેવી કઈક વસ્તુ છે, એનાથી થોડું ગુરુદેવશ્રી નું કઈક સાંભળતા થયા તો શુદ્ધ આત્મા, ત્રિકાળી શુદ્ધ જાયક પરમાત્મા, બરાબર. પણ એ વસ્તુ શું છે એ કઈ ખ્યાલમાં છે, શબ્દોમાં. હવે એને આપણા જ્ઞાન થી વિચાર કરીને આ શુદ્ધ આત્મા શું છે, ક્યાં વિકાર છે, એ બધું ભેદ વિજ્ઞાન કરીને આપણા અનુભવ સાથે કોરિલેટ કરતા થશું, ત્યારે જરા ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજમાં આવશે. હવે અહિયાં વાત શું કરવી હતી આપણે, ત્યાં સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એ બંને જુદા જુદા ગુણના પર્યાયો છે. તો એક ગુણ છે શ્રદ્ધા ગુણ ને એક ગુણ છે જ્ઞાન, બરાબર. જયારે આત્માનો અનુભવ થાય એ સિચ્યુએશન થોડું હાઇપોથેટિકલી ઇમેજિન તો કરો, કે આપણે આપણું જે જ્ઞાનનું ફોકસ જે છે, જેવી રીતના મૂવી જોતા હોઈએ તો કેવો ટોટલ એન્ગ્રોસ એમાં થઈ જઈએ, બરાબર. જયારે ક્યારેક વિચારવું હોય ને કે પંખો ચાલુ છે કે નહીં, તો જરાક આમ જોવું પડે કે ચાલુ છે, કેમકે ભૂલી ગયા છે ઓલાના એન્ગ્રોસમેન્ટ, એવું થાય છે ને. એવા જ જીવ જયારે આત્મામાં એન્ગ્રોસ થઈ જાય ને તો એને કહેવાય સમ્યક દર્શન, એ અનુભૂતિનો કાળ, બરાબર. ત્યારે જે આપણને જાણવાનું કાર્ય થાય છે ને કે આ આત્મા છે, આ હું છું, એ છે સમ્યક જ્ઞાન, સમજાય છે. એ જાણવાનું કાર્ય છે સમ્યક જ્ઞાન. અને ત્યારે જે જીવની માન્યતા પહેલા એમ હતી કે હું આ શરીર આદિ છું, આ ઘર મકાન આદિ મારા છે, એ ચેન્જ થઈને ના હું તો બસ આ આત્મા છું, આ પર વસ્તુઓ અલગ છે, એ માન્યતા ચેન્જ થવી એ છે સમ્યક દર્શન. આ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એક સાથે જ થાય છે. જેવી રીતના ઓલું મરચા ને સાકર નો સ્વાદ સાથે આવે છે, એવી રીતના આપણને એનો અનુભવ એક સાથે થાય છે. પણ તો પણ બે ગુણ અલગ છે, તો બે ના કાર્ય અલગ છે. થોડું થિયોરેટિકલ છે પણ સમજાય છે કઈ. સમ્યક દર્શન પૂર્વક જયારે સમ્યક દર્શન શબ્દ વાપરો તો સમ્યક દર્શન થી જ્ઞાન ને સમ્યક જ્ઞાન નામ મળે છે. પણ બાકી એમ પૂછો કે જ્ઞાન પૂર્વક શ્રદ્ધા સાચી થાય છે કે શ્રદ્ધા પૂર્વક, તો જ્ઞાન પૂર્વક શ્રદ્ધા સાચી કેમ કે તત્વજ્ઞાન આદિ નો વિચાર જે પ્રિલિમિનરી ભૂમિકા છે એ બધું કામ જ્ઞાન ના. આગળ વાંચીએ. બેવ એક સાથે જ, બેવ એક સાથે જ. હવે મોક્ષના પ્રકાશક માં એક એક્ઝામ્પલ આપ્યું છે કે અહિયાં બધી રસ્તી પડી હોય અને અંધારું હોય, એ રસ્તી ને કદાચ સાપ અઝ્યુમ પણ કરી લે તો એનાથી જીવ નું જ્ઞાન નિત્ય જ્ઞાન નથી થતું. કેમ કે અહિયાં જ્ઞાન માં સમ્યક અથવા નિત્ય નામ જીવ ના જ્ઞાન ની બાબત ના વિશે છે, આપણા પોતાના જ્ઞાન વિશે છે. હજી તો આમાં આપણે જોશું, હજી ઘણું બધું આમાં છે. આગળ જયારે જોશો ને તો જ્ઞાન ના દોષો ની વાત આવશે, સ્વરૂપ વિપર્ય, ભેદાભેદ વિપર્ય, ત્યારે આ બધું બહુ ક્લિયર થશે. આગળ વાંચો. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણ નો શુદ્ધ પર્યાય છે અને સમ્યક જ્ઞાન જ્ઞાન ગુણ નો શુદ્ધ પર્યાય, બરાબર એ આપણે વાત થઈ ગઈ. વળી સમ્યક દર્શન નું લક્ષણ વિપરીત અભિપ્રાય રહીત તત્વાર્થ શ્રદ્ધા છે અને સમ્યક જ્ઞાન નું લક્ષણ સંચય આદિ દોષ રહીત પ્રોપર નો યથાર્થ નિર્ણય છે. હવે આમાં બહુ ચર્ચા છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ એને ડિસ્કશન કરશું. પણ હાઈ લેવલ પર સમ્યક દર્શન જે વિપરીત અભિપ્રાય એટલે કે ઓપોઝિટ અત્યાર સુધી માનતા હતા, જીવ હોવા છતાં શરીર આદિને જીવ માનતા હતા, એ માન્યતા ચેન્જ થવી એ સમ્યક દર્શન નું લક્ષણ. અને જ્ઞાન નું લક્ષણ જે વિપરીત સંચય આદિ દોષ રહીત, એમાં આખું બહુ ડિટેલ છે. પણ પહેલા જે જ્ઞાન માં કન્ફ્યુઝન હતું ને કે આ જીવ છે કે ઓલું જીવ છે, એવું કન્ફ્યુઝન દૂર થવું એનું નામ સમ્યક છે. એ તો નેક્સ્ટ ક્લાસમાં બહુ વધારે ડિટેલમાં એની ચર્ચા કરશું. કોઈને કઈ ક્વેશ્ચન છે તો આપણે જીનવાણી સ્તુતિ કરીએ છીએ. એ જીનવાણી ભારતી કોઈ જપો દિન રે જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો તો આઈ મસ્તક નમો સદા દેતો. બોલો જીનવાણી માત નો જય.